તારીખ 2/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 424 અને 425 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 366
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 424 પાનું 234 મેઘ નાયક હું નાયક હું એસા બહોત ગોખતા હું હિન્દી મેં ગોખતા શબ્દ છે ગોખતા શબ્દ બરાબર છે ગુજરાતીમાં ગોખતા જ કહેવાય છે અને અમારે ગોખણ પટ્ટીમાં એમ કે બીજું પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય ગોખણીયું જ્ઞાન ની કિંમત નથી પ્રેક્ટિકલ જ્ઞાનનો અભાવ છે ગોખણીયા જ્ઞાન એવું આવે છે જરા બરાબર છે હા હા સમાધાન એસા ભીતર મેં છે કરના ગોખવાનું પણ ઉપર ઉપરથી નહીં થવું જોઈએ અંદરથી આવવું જોઈએ ગોખને સે ભાવનારૂપ શુભ વિકલ્પ હોતા હૈ ગોખવામાં ભાવના ન હોય તો હાવ લુખું થઈ જાય ગોખવું એટલે શું કે વારંવાર એવો વિકલ્પ થવો પણ અંદરથી અને ભાવનાથી બે વાત સાથે લીધી છે બેનશ્રી બેસ્ટ માત્ર ગોખવું એમ નહીં અંદરથી આવવું જોઈએ અને ભાવનાથી આવવું જોઈએ બે પ્રકાર સાથે હોવું જોઈએ હું વિકલ્પ મેં નહીં હું જે જ્ઞાયકનો વિકલ્પ થાય છે તે વિકલ્પ હું નથી વો વિકલ્પ મેં નહીં હું વો વિકલ્પ મેં નહીં હું મેં જ્ઞાયક નિર્વિકલ્પ તત્વ હું શું છે આત્મા છે એ તો જ્ઞાયક સ્વરૂપ છે અને વિકલ્પ છે એ અવસ્થા પણ વિકૃત અવસ્થા છે અવસ્થા તો છે પણ વિકૃત અવસ્થા છે તો આત્મા વિકૃત અવસ્થા સ્વરૂપે નથી એટલા માટે એમ કહ્યું કે વહ વિકલ્પ મેં નહીં હો આત્મા એક પદાર્થ હૈ વિકલ્પ ઉસ પદાર્થ કી વિકૃત અવસ્થા હૈ સહી અવસ્થા નહીં હૈ વિકૃત અવસ્થા હૈ इसलिए बोला कि मैं वह विकल्प मैं नहीं हूं मैं ज्ञायक निर्विकल्प तत्व हूं हूं तो निर्विकल्प ज्ञायक तत्व छू ज्ञायक पदार्थ हूं ऐसा भीतर में से पाछू फरिंग लीधु ऐसा भीतर में से नायक का बल प्रकट करना मात्र गोखू एम नहीं पण અંદરથી બળ આવવું જોઈએ અંદરથી બળ આવે જોર આવે જરા એમ સાથે હોવું જોઈએ એટલે ભાવનામાં પણ બળ હોય છે તો એ બરાબર છે. શું તફાવત સમજવો? કે જો બલ નહીં, સંવેગ નહીં હે તો યથાર્થ નહીં. ભલે જ્ઞાયક કા વિકલ્પ હો, લેકિન બલ નહીં હે તો યથાર્થ નહીં હે. બલ હે તો યથાર્થ હે. તો ઉસકા લક્ષણ લિયા નાયક ના. તો ભાવના ભી નહીં, ભાવના ઓર સાથ મેં રહેતા. વિકલ્પ ભાવના ઓર બલ સહિત ભી હોતા હૈ, ઓર વિકલ્પ એસા ખાલી ભી હોતા હૈ. દોનો પ્રકાર કા વિકલ્પ હોતા હૈ. યહાં ઉસકો અલગ અલગ છાંટતે હૈ. દેખો મેં જ્ઞાયક હું, જ્ઞાયક હું એસા તુમકો વિકલ્પ ચલતા હૈ તો અંદર સે ભાવના સે ઓર બલ સે ચલતા હૈ યા વૈસા હી ચલતા હૈ? દેખો અગર ભાવના હૈ, રસ હૈ, બલ હૈ, ભીતર મેં સે આતા હૈ તો ઠીક હૈ. તો ફિર ક્યા હૈ કે સિર્ફ વિકલ્પ પર વજન નહીં જાયગા, યા સિર્ફ વિકલ્પ પર લક્ષ્ય નહીં રહેગા. લક્ષ્ય રહેગા આપના લગ્નાયક તત્વ પર, આપના સ્વરૂપ પર લક્ષ્ય રહેગા. ક્યો? કે જિસકો વિકલ્પ પર લક્ષ્ય હૈ ઉસકો જ્ઞાયક પર લક્ષ્ય નહીં હોતા, ઓર જ્યાં લક્ષ્ય હોતા હૈ વહીં વજન હોતા હૈ, ઉસકી મુખ્યતા હોતી હૈ. ઓર જિસકો જ્ઞાયક તત્વ પર લક્ષ્ય હૈ વહીં વજન હૈ, ઉસકી મુખ્યતા હૈ. ઉસકો વિકલ્પ ચલે તો ભી વિકલ્પ પર વજન નહીં હૈ, વિકલ્પ પર લક્ષ્ય નહીં હૈ, વિકલ્પ કી મુખ્યતા નહીં હૈ. એસા સહેજ બનતા હૈ. એક કી મુખ્યતા મેં દૂસરા ગુણ હૈ. લક્ષ એટલે અવલંબન, એમાં ભાવ તો થોડો આવે છે પણ લક્ષ જ્ઞાનની પર્યાય છે. લક્ષ હોવું, ધ્યાન હોવું, ના લક્ષણ પોતા પણ આવે છે, પોતા પણ આવે છે. હા, વિકલ્પ મલિન છે, આકુલતારૂપ છે. આત્મા સહજ અકૃત્રિમ પદાર્થ છે, વિકલ્પ કૃત્રિમ ભાવ છે, એમ જ છે. આપણે ચાલીએ છીએ તો લક્ષ હોય છે ઘરે પહોંચવાનું, કે જ્યાં પહોંચવું હોય ત્યાંનું લક્ષ હોય છે ને, એમ એ રીતે ધ્યેય ગોલ લક્ષ એવી રીતે લક્ષનો વિષય. વિકલ્પમાં પરોક્ષતા છે, વિકલ્પમાં પરોક્ષતા છે. તો શું કીધું? એસા ભીતર મેં સે જ્ઞાયક કા બલ પ્રગટ કરના. અંદરથી જ્ઞાયકનું બળ, સંવેગ આવવો જોઈએ, તો એ પરિણમનમાં યથાર્થતા છે. વિકલ્પ છે ભેદ જ્ઞાન કરના, એટલે વિકલ્પની તો દશા છે, નિર્વિકલ્પ દશા છે, અને ભેદ જ્ઞાનમાં વિકલ્પની તો દશા છે. એટલે એમ કહ્યું કે વિકલ્પથી ભેદ જ્ઞાન કરવું. વળી અહીંયા કોઈ એમ પકડે વિકલ્પની મુખ્યતાવાળો, કે જુઓ બેન, શ્રી વિકલ્પ છે ભેદજ્ઞાન કરવાનું કહે છે, અને અમે વિકલ્પ છે ભેદજ્ઞાન કરીએ છીએ, બેન શ્રી કીધું છે, એમ ફાવતું પકડવાનું નથી. એ તો વિકલ્પ વાળી અનિવાર્ય દશા છે. એ વખતે મુમુક્ષુને સવિકલ્પ દશા તો અનિવાર્ય છે, તો વિકલ્પ વાળી દશામાં પણ ભેદજ્ઞાન કરવું એમ કહે છે. અને ભેદજ્ઞાન કરવું એનો અર્થ એ છે કે ભેદજ્ઞાનના સ્ટેજ સુધી યોગ્યતાએ પહોંચવું જોઈએ. વેદનાથી શરૂ કરીને ભેદજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચવું જોઈએ તો ભેદજ્ઞાન કરશે ને. એવી રીતે સીધું કોઈ ભેદજ્ઞાન કરવા જાય તો કાંઈ ભેદજ્ઞાન થતું નથી. પણ આવી રીતે અંદરથી પકડી લે, જો બેન શ્રી કહે છે વિકલ્પથી ભેદજ્ઞાન કરવું, અમે પણ વિકલ્પથી ભેદજ્ઞાન કરીએ છીએ, અને એવી રીતે ગોખવાવાળા પણ બીજે રસ્તે ચડી જાય છે. અહીંયા તો જેને લક્ષ્માગ નાયક તત્વ છે એની વાત છે. કોની વાત છે? જેને લક્ષ્માગ નાયક તત્વ છે એને વિકલ્પ ઉપર વજન નથી રહેવાનો, છતાં વિકલ્પ છે એનો નિર્દેશ કર્યો છે. પણ જેને લક્ષ્માગ નાયક તત્વ નથી, એ જ નાયક છું, નાયક છું, નાયક છું એમ ગોખે, તો એ નાયક તત્વની કોઈ કલ્પના કરી લેશે. શું કરશે? નાયકની કોઈ કલ્પના કરી લેશે. પછી એને એનો જે એનો જે કલ્પેલો નાયક છે એને દ્રઢ કરશે. પ્રયોજનભૂત વિષયમાં, કારણ કે તો પ્રયોજનભૂત તત્વ છે, પ્રયોજનભૂત વિષયમાં પ્રયોજનભૂત વિષયનું યથાર્થ જ્ઞાન ન હોય અને કાંઈ પણ કલ્પના થાય તો તે અન્યથા ભાવ હોવાથી ત્યાં ગ્રહિત મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. આવું બને છે. એ વાત જરા જ્યારે વિષય સામે આવે છે ત્યારે સૂક્ષ્મતાથી વિચારી લેવી જોઈએ. વિકલ્પ છે ભેદજ્ઞાન કરના, બોલો, ચોખ્ખું લખ્યું છે વિકલ્પ છે ભેદજ્ઞાન કરના. બીજું શું છે કે પ્રશ્નમાં એમ લીધું છે કે હું તો નાયક છું, નાયક છું એમ ગોખું છું. હા, તો ગોખવાનો નિષેધ નથી કર્યો ને, વિકલ્પ છે ભેદજ્ઞાન કરવાનું કીધું છે, એટલે એને જે ગોખતો હોય ને વિકલ્પે ચડ્યો હોય એને તેમ થાય કે મારી વાતની ના નથી પાડી, એવું થઈ જાય. આમાં એવી ભૂલ થવી નહીં જોઈએ, એવી ભૂલ નહીં થવી જોઈએ. કેમ નહીં થવી જોઈએ? કે ભીતર છે ભાવનારૂપ બલ પ્રગટ કરનાર, ત્રણ વાત લીધી છે. હા, ઓર વિકલ્પ મેં નહીં હું એમ નિષેધ પણ કર્યો છે. વિકલ્પથી ભેદજ્ઞાન કરવું અને વિકલ્પ હું નથી એમ બે હામે હામે વાત આવી કે ન આવે? વ વિકલ્પ મેં નહીં હું ઓર વિકલ્પ છે ભેદજ્ઞાન કરના. હા એમ છે, હા એમે થાય, એમે અર્થ નીકળે છે. વિકલ્પથી અને થી વડે, તો વિકલ્પ વડે અહીંયા નથી લેવો, અહીંયા થીમાં વડે નથી લેવો. શું હિન્દીમાં તો વિકલ્પ છે એમાં તો વડે પણ આવી જાય, તે થઈ જાય કે નહીં? વિકલ્પ થી, તો થી નો થી અને વડે, ગુજરાતીમાં તો થી નો અર્થ વડે પણ થાય ને, થી એટલે એનાથી નથી આગો એમ પણ થાય. તમારાથી હું બીવું છું તો તમારા વડે બીવું છું એમ નથી, તમારી મદદથી બી એવું છે એમ નથી. મૃત્યુનો અર્થ આપણે ત્યાં બે થાય, ઉલટો સુલટો થાય છે. આપસે મેં ડરતા હું, તો આપકે દ્વારા મેં ડરતા હું, ડરને મેં આપકી મદદ હૈ ક્યા? નહીં. તો જો સે શબ્દ હૈ વો મદદવાચક ભી હૈ, સાધનવાચક ભી હૈ. કે ઘડી સે ટાઈમ દિયા દેખા જાતા હૈ, ટાઈમ કિસસે દેખા જાતા હૈ? ઘડી સે. તો ટાઈમ દેખને મેં ઘડી મદદગાર હુઈ ને, તો ડરને મેં આપ મદદગાર હો ગયા ક્યા? આપસે મેં ડરતા હું ઇસકા મતલબ ક્યા હૈ? કે આપસે મેં દૂર રહેના ચાહતા હું. અચ્છા, વિકલ્પ સે ભેદ જ્ઞાન કરના મેં, વિકલ્પ સે દૂર જાના. વિકલ્પ કી મદદ લેકર કે ભેદ જ્ઞાન કરના વો બાત નહીં હૈ ઇધર. એમાં બે અર્થ નીકળે છે, હિન્દીમાં બે અર્થ નીકળે છે, દોનો અર્થ નીકળતે. આપસે ડરતા હું ઓર ઘડી સે ટાઈમ દેખતા હું, દોનો મેં સે હી આયા. આપણે એમ કે ઘડિયાળથી જોયું, ઘડિયાળથી ટાઈમ જોયો અને તમારાથી ડર્યો, એવી રીતે વિકલ્પમાં બે અર્થ નીકળે છે. વિકલ્પથી ભેદ જ્ઞાન કરવું એટલે કોઈ એમ લઈ લે કે વિકલ્પ વડે ભેદ જ્ઞાન કરવું, કોઈ એમ લઈ લે કે નહીં વિકલ્પને આઘો રાખવાથી, વિકલ્પથી એટલે એને આ દૂર રાખીને ભેદ જ્ઞાન કરવું, ભિન્ન પડીને ભેદ જ્ઞાન કરવું, એમ આવે. એ બે અર્થ તો બે નીકળે છે, હિન્દી ગુજરાતી બેમાં બે અર્થ નીકળે છે. લીએ માણસ ફાવતું એટલે સેન્સ બરાબર ઉપસાવું જોઈએ તો સ્પષ્ટ થઈ જાય. બરાબર. ચારસો ચોવીસ થયો પ્રશ્ન. જેમ સ્વભાવને ગ્રહણ કરવાનો અભ્યાસ વધતો જાય તેમ એમાં શું બળ આવતું હશે? આવવું જોઈએ ને બળ, એટલે પુરુષાર્થ. પુરુષાર્થ વગરનો ગ્રહણ કરવાનું ક્યાંથી આવ્યું? પુરુષાર્થ વગર સ્વરૂપને ગ્રહણ કરવાનું ક્યાંથી આવ્યું? ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. સ્વરૂપને અનુભવ કરવાની પ્રેક્ટિસ છે એ વધતી જાય તો એમાં બળ આવતું જાય, ચોક્કસ આવતું જવું જોઈએ. પુરુષાર્થ હોવો જ જોઈએ, થવો જ જોઈએ, બળ વધવું જ જોઈએ. અચ્છા, બિલકુલ નહીં સમજમાં આવતા. જૈસે સ્વભાવ કો ગ્રહણ કરને કા અભ્યાસ, અભ્યાસ મેને પ્રેક્ટિસ, સ્વભાવ મેને આપના સ્વરૂપ, ગ્રહણ કરના મેને અનુભવ કરના, તો ઉસમેં બલ મેને પુરુષાર્થ બઢતા જાતા હૈ ક્યા? એસા પ્રશ્ન પૂછા હૈ. ઉત્તર, તેને એટલે જીવને, તેને એટલે જે જીવ ત્યાં પ્રેક્ટિસ કરે છે ને, જીવને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. ભીતર મેં છે અભ્યાસ હોના છે, અંદરથી અભ્યાસ થવો જોઈએ. હવે આ અંદરથી ને ઉપરથી આ વિષય જરાક ન સમજાયો છે. અંદરથી આવે ને ઉપરથી આવે, ફેર શું પડે? ઘણો ફેર પડે છે. ઉપર ઉપરથી જે ભાવ થાય છે એમાં રસ નથી હોતો, એમાં બળ નથી હોતો, એમાં ભાવના નથી હોતી. અંદર સે હોતા હૈ તો ભાવના, બલ, વો સબ હોતા હૈ, રસ હોતા હૈ. એ કેવી રીતે જુદો પડે? આત્મા તો હજી હાથમાં આવ્યો નથી, આત્મા તો હાથમાં આવ્યો નથી. બે જણા રડે છે, વેદનાનું સ્ટેજ લઈએ આપણે તો, આપણે ત્યાં તો ઘણા રડ્યા છે વેદનામાં. બધાને કઈ વેદના આવી છે એવું નથી, રડ્યા છે માટે વેદના આવી છે એવું નથી. તો અંદરથી રડે છે, એનો આત્મા રડે છે. શું? એને ઉપરથી રડે છે, રાગથી રડે છે. એવું સમજવું કેવી રીતે? તો કે એની ફલશ્રુતિ છે. આમ સીધું ન સમજાય તો એની ફલશ્રુતિ છે, રિઝલ્ટ છે. કે જેને યથાર્થ વેદના આવી હોય એને વિરક્તિ આવે, નિરસતા આવે, અને પૂર્ણતાનું લક્ષ બંધાય જ. રાગ થઈ રહ્યા હોય ને પછી એનું એ થઈ ન ભૂલ્યું, અથવા જેનો આત્મા રેડ્યો હોય એને અંતઃકરણની શુદ્ધિ આવે. એટલે માનો જેને યથાર્થ વેદના આવી હોય એને શું તપાસવું જોઈએ? કે મારે કોઈ પણ ભોગે હવે સંસાર નથી જોઈતો, મારા રડવામાં એ પ્રકાર આવ્યો કે ખાલી હું રેડ્યો જ તે? સમજમાં? જો જિસકો યથાર્થ વેદના આતી હૈ ઉસકો મુજે સંસાર કિસી કિંમત પે નહીં ચાહીએ, કિસી કિંમત પે મુજે મોક્ષ હોના હી હૈ, મુજે જન્મ મરણ કરના હી નહીં. એના રુદનમાંનું કેન્દ્ર સ્થાન હોય છે, રુદનનું કેન્દ્ર સ્થાન એ હોય છે. અરે રે, મેં એવા એવા દોષ કર્યા, એવા એવા દોષ કરીને એવા એવા જન્મ મરણ કર્યા, એટલું બધું પરિભ્રમણ કર્યું, બહુ દુઃખી થયો, હવે આ પ્રકાર મારે ન જોઈએ. પરિભ્રમણ ન જોઈએ એનો અર્થ કે પરિભ્રમણના કારણ એવા દોષ પણ મારે ન જોઈએ. ઉસમાં ક્યા હૈ કે દો જીવ રડતા હૈ, માલુમ કેસે પડે કે સહી વેદના હૈ યા સહી વેદના નહીં? વો કેસે માલુમ પડે? ઉસકી ચર્ચા અપન કર રહે. તો જેને કોઈ પણ ભોગે હવે આ સંસાર ન જ જોઈએ, તે ન જ જોઈએ, એ વેદનામાંથી આવવું જોઈએ, તો જ એને સંસારિક ઉદયમાં નિરસતા આવશે અને ઉદાસીનતાનો ક્રમ શરૂ થશે અને એ લક્ષ બાંધશે. બસ હવે મુક્ત થવું છે, પૂર્ણ શુદ્ધ થવું છે. તો ત્યાં અભિપ્રાય બદલાનો. તો ચેક શું કરવું? કે મારો અભિપ્રાય બદલાનો છે કે નહીં આ રુદનથી, આ ચેક કરવું જોઈએ. મારો અભિપ્રાય નથી બદલાનો, હજી સંસારને ઉપાસવાનો, સંસારને સંભાળવાનો, સંસારને વધારવાનો, સંસારના સંયોગો સાચવવાનો, આ બધો પ્રકાર મારો ઊભો છે. એ તરત ખબર પડશે, ઓલી ઉપેક્ષા આવશે. જે થવું હોય તે થાય, મારે મારું કામ કરવું છે. જે થવું હોય તે થાય, મારે મારું કામ કરી લેવું પડશે. બસ જે થવું હોય તે થાવ, હું મારું કામ કરી દઉં. એની ધૂનમાં ચડે છે, એના એનો સંવેગ ઊભો થાય છે, બળ આવે છે, ઓલ ઠંડો પડી જાય છે. રડી લઈએ એક વાર અથવા ખૂબ રડી લઈએ, પણ પછી પાછું એનું એ ખાવામાં પીવામાં બધે રસ પાછો એનો એ ચાલુ થઈ જાય. જેને રડ્યો જ નહોતો જાણે કે રેડિયો જ નહોતો, પછી એ પરિસ્થિતિ થઈને ઊભી રહી. એવું ન થાય, અંદરથી આવ્યું હોય ને એને એવું ન થાય. એ અંદરમાં ને બહારમાં આ ફરક છે. બહુ મહત્વની વાત છે, મુદ્દાની વાત છે. અંદરથી ને બહારથી જે છે ને એ બહુ મુદ્દાની વાત છે. બધો આધાર એના ઉપર છે. હા, એને સૂજ બી ન આવે. એ તો સીધું જ છે, એ તો એટલી નિર્મળતા આવે જ નહીં ને. એ તો બરાબર છે. એટલે અહીંયા તો સ્વભાવને અનુભવ કરવાનો પ્રયત્નવાન જીવની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? સ્વભાવને ગ્રહણ કરવો એટલે સ્વભાવને અનુભવ કરવા માટેનો પ્રયત્નવાન જીવ છે એવી યોગ્યતાવાળા જીવનો વિષય ચાલે છે. કઈ ભૂમિકાનો વિષય ચાલે છે એ તો સમજવું પડે. તો કે એ અભ્યાસ જેને યથાર્થ ચાલતો હોય એને અંદરથી ચાલે, ઉપર ઉપરથી ન ચાલે. કોઈ કર્મ પ્રવેશ ન હોય અને સ્વભાવને ગ્રહણ કરવાનો એટલે અનુભવ કરવાની પ્રેક્ટિસ ધ્યાનથી કોઈ કરે તો ચાલો. આપણે નિવૃત્તિ ઘણી છે, રોજ 3-4 કલાક શાસ્ત્ર વાંચવું અને 1-2-3 કલાક ધ્યાન કરી લેવું. જ્ઞાન ને ધ્યાન, આપણે બીજી કાંઈ પ્રવૃત્તિ કરવી નથી. તો કે ધ્યાનમાં શું કરવું? કે આત્માને ગ્રહણ કરવો, આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો, આત્મામાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો. શું એ બધું ઉપર ઉપરથી ચાલતું હોય? વાંચ્યું હોય, વિચાર્યું હોય, સમજ્યા હોય, એના વિકલ્પો ચાલતા હોય, તો એમાં કાંઈ અનુભવનો કોઈ પુરુષાર્થ કે પ્રેક્ટિસ કે યથાર્થ પ્રયત્ન હોતો નથી. અંદરથી હોય છે એને ક્રમથી એ જીવ આગળ વધેલો હોય છે અને એ જીવ ભેદજ્ઞાનના અભ્યાસમાં, ભેદજ્ઞાનને પ્રેક્ટિકલ પ્રયોગાત્મક અભ્યાસમાં એ જીવ પ્રવર્તતો હોય છે, તો એને સ્વભાવને ગ્રહણ કરવાનો અભ્યાસ થાય. ભેદ જ્ઞાનની પ્રેક્ટિસના 2 પાસા છે, 2 પહેલું છે. એક પરથી ભિન્ન થવું, વિકલ્પથી રાગથી ભિન્ન થવું, અને એક સ્વરૂપની અસંગતા અને અભેદતામાં દ્રઢ કરવી. 2 વાત સાથે બને, એક સાથે બને છે, સાયમલ્ટેનિયસલી. ઉલટામાં પણ એમ જ છે કે તમે જેટલા પરમાત્મય થાવ છો, લીન થાવ છો, એકાગ્ર થાવ છો, ત્યાં તમે તમારા સ્વરૂપથી દૂર જાઓ છો હાર વાર. એવી જ રીતે જેવા તમે રાગાદીથી ખસો છો, તમે તમારા સ્વરૂપ બાજુ આવો છો આપોઆપ જ છે. 2 પ્રક્રિયા આપોઆપ છે, એટલે એના 2 પાસા છે. જીવને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ, આત્મામાંથી થવો. અંતરમાંથી કયો, આત્મામાંથી થયો. પહેલું સ્ટેજ જે છે વેદનાનું, એમાં આત્મા રેડ્યો છે, રાગથી રેડ્યો નથી. તો એ રુદન પણ એને આત્મામાંથી આવ્યું છે. આત્મામાંથી આવેલો ભાવ આત્માનું તત્વ છે. રાગમાંથી આવેલો ભાવ આત્માનું તત્વ નથી, અનાત્માનું તત્વ છે. આ ફરક છે. એક ન્યાયી આત્માનું તત્વ છે, જેમ સંવર, નિદ્રા, મોક્ષ એ આત્માનું તત્વ છે, એમ પહેલું પગથિયું છે, પહેલું કદમ છે એ પણ આત્માનું જ તત્વ છે, એનું ડેવલપમેન્ટ છે પછી, એવી વાત છે. પાયો છે, પાયાની વાત છે, મંગળશિલાન્યાસ છે. આ તો શિલાન્યાસનો મહોત્સવ કરવામાં આવે છે, એવી વાત છે, મોટી વાત છે. ખાલી એક પથ્થર મૂકવાની વાત નથી, એક પથ્થર મૂકવામાં આટલો બધો ઉત્સવ કર્યો કે હા, કેમ કે પાયાની વાત છે, ફાઉન્ડેશનનો સ્ટોન છે, એ મજબૂત હોય. એટલો બધો ફેર છે. એક જમાનો એવો હતો, કોઈ માણસ મરી જાય કુટુંબમાં, પછી કોઈને બહુ મૂંઝવણ થાય ને, રડી ન શકે, ડૂમો ભરાઈ જાય, બહુ અતિ અસર થઈ ગઈ. બૈરાવ આવે લેડીઝ લોકો, અને એને એ ગાતા ગાતા બોલે, ગાતા ગાતા છાજી આલી, એવું ગાય, એવું કરુણ, બધું કરુણ કરુણ બધું એને ગોઠવેલું હોય, એવું બોલે એવું બોલે, ન રડતો એને રડવું આવી જાય. હવે એ છાજિયા લેનારાને કેટલી અસર હોય, એ કયો છે, એનું એનું તો કોઈ સ્વજન મર્યું જ નથી, એ તો આખા ગામમાં છાજિયા લેવા જાય, જેને જ્યાં મળ્યું જ્યાં બોલાવે ત્યાં છાજિયા લેવા જાય. હા, અને ઓલાને જે રડવું આવે ઘરવાળાને, એ અંદરથી આવે. એમ આત્મા રડે ને રાગ રડે એમાં આટલો ફેર છે, રાગ રડે એ છાજિયા લેનારો છે, આત્મા રડે એ સાચો, એ સાચો રડે છે, અંદરથી રડે છે, એમ છે. એમ બધી જગ્યાએ મેન્સરી એમ લે છે, અંતરમાંથી થવું જોઈએ, અંતરમાંથી ભીતરમાં છે. આવે અંતરની ભાવના હોવી જોઈએ, અંતરની લગ્ન હોવી જોઈએ, અંતરનો પુરુષાર્થ હોવો જોઈએ, બધી એવી રીતે લે છે. એમની વાત તો જે એ શૈલીમાં જે વાત છે, પ્રકાર જ એવો છે. જેનો આત્મા રડે એને મોક્ષ પામવા માટે અથવા સંસાર ન જોઈએ એની દ્રઢતા આત્મામાંથી ઉત્પન્ન થાય છે. 128માં કૃપાળુ દિવસ શું લીધું, એવું દ્રઢત્વ આત્મામાંથી પ્રકાશે છે. એસા દ્રઢત્વ આત્મા મેં સે પ્રગટ હોતા હૈ, એમ છે. એવું દ્રઢત્વ આત્મામાંથી પ્રકાશ એટલે પ્રગટ થવું છે, તો એમનો લીધું કે એવું દ્રઢતા મને ઉત્પન્ન થઈ, આત્મામાંથી શબ્દ લીધો ત્યાં પણ. તો જે દ્રઢતા આત્મામાંથી આવે છે ને એ નહીં જાય, જે દ્રઢતા રાગમાંથી આવી હશે એમાં એનો પાયો નથી, કાંઈ એનો કોઈ પાયો જ નથી, એ તો રાગ પોતે જ પ્રવાહિત છે, એ તો પ્રવાહમાં તણાઈ ગયો, બીજું કાંઈ નથી. કેટલી તાકાત છે ને, જે અંતરની ભાવનામાં ભાવનાની સામે 14 બ્રહ્માંડ ટક્કર ન લઈ શકે, એ ભાવનાનો બળ કેટલું. ઘણા માણસો અમારે ભાવના તો છે પણ સંજોગો એવા છે ને, સત્સંગમાં
નથી આવી શકતા. ભાવના તો અમારી ઘણી છે, અમારે આત્મકલ્યાણ જ કરવું છે ને મુક્ત હોવું છે, પણ સંજોગો અને પરિસ્થિતિ એવી છે ને કે અમે સત્સંગમાં નથી આવી શકતા. ઓકે, ભાવના અમારી કંઈ ઓછી નથી, કાંઈ કે ભાવના હોય એના સંજોગો પણ ફરી જાય, અથવા ભાવના સંજોગોને અવગણી જાય, બેમાંથી એક કરે. સંજોગો એમને એમ રહીએ તો ભાવના ઓવરટેક કરી લે અને કાંઈ સંજોગો તૂટી જાય, ફરી જાય. બેમાંથી એક તો બને છે. અંદરની ભાવના હોય, આત્માની ભાવના હોય તો, નહીં તો પછી સંજોગોને ઓથમાં પોતાની નિર્બળતાને છુપાવવા જેવી વાત છે. બોલ્યા એ ભાવના મેં કમર મળ્યા. બાદલો કો દેખ કરકે સૂર્ય પીછે નહીં મોડતા, ઓર નદીનું પાણી પથ્થરને જોઈને પાછું નથી જતો. પથ્થર કે બડે બડે ચટાન હોય તો પાણી પીછે નહીં જતા. પથ્થર કી છાતી ચીર કે આગે જાયગા,
પથ્થર કી રેત બના દેગા,
પાઉડર બના દેગા
પથ્થર કા.
પાણી કોમલ હૈ પર પથ્થર કઠોર હૈ. કોણ ટૂટતા હૈ, પાણી યા પથ્થર? પથ્થર તો ટૂટના પડેગા.
વૈસે ભાવના કોમલ હૈ, સંયોગો કા અવરોધ બડા બડા હૈ, ભાવના નથી ટૂટતી. એવી ભાવના બળવાન હોય છે. શું કહે છે,
અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે. અંદરથી હોય તો બળ આવે, નહીં તો બળ નહીં આવે. ઉપર ઉપરથી ગોખણપટ્ટી થતી હશે તો બળ નહીં આવે. અંદરમાંથી પ્રેક્ટિસ થતી હશે તો બળ આવશે. આ પ્રેક્ટિસનો વિષય કેવી રીતે બળ ઊભો કરે છે ફિઝિકલી પણ. એક માણસ ચાલતો ન હોય, હું ચાલી નથી શકતો, પગમાં દરદ છે અથવા બહુ શરીરમાં કમજોરી છે, થોડું થોડું ચાલો, જેટલું ચલાય એટલું ચાલો. પછી આજ આટલું ચાલ્યું તો કે થોડુંક વધારજો, કે થોડુંક વધારજો, કે એમાં પછી વધારતો જાય. એ માણસ માઇલો ચાલતો થઈ જાય. એટલું બળ ક્યાંથી આવ્યું? અભ્યાસમાંથી, પ્રેક્ટિસમાંથી બળ આવ્યું. એ પ્રેક્ટિસ છે એ બળને ઉત્પન્ન કરે છે. અભ્યાસ શબ્દ એવો છે, વારંવાર વિકલ્પ થાય એને અભ્યાસ થાય, અને પ્રેક્ટિસ થાય એને અભ્યાસ જ કહેવાય. બેને અભ્યાસ કહેવાય. અભ્યાસ એટલે સ્ટડી ને અભ્યાસ એટલે પ્રેક્ટિસ. સ્ટડી લેવો કે પ્રેક્ટિસ લેવો? તો કે પ્રેક્ટિસ લેવાની વાત છે, સ્ટડી કરવાની વાત નથી. સ્ટડીનું ગુજરાતી અમારે અભ્યાસ થાય છે, તમારે હિન્દી શું થાય? પડના અમારે અભ્યાસ કે છે, મહાવરો પણ કે છે, એ પ્રેક્ટિસને મહાવરો કે છે. વાંચ્યા કરે એને, આપણે વિદ્યાર્થી બહુ વાંચતો હોય તેને સ્ટુડિયસ કહેવાય છે. બહુ સ્ટડી કરે છે, સ્ટુડિયસ થઈ ગયો છે. વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. અભ્યાસ જ આવ્યો છે. અભ્યાસનો અર્થ બે થાય છે, અભ્યાસનો અર્થ બે થાય છે. વિકલ્પ વારંવાર કરે એને અભ્યાસ કહે, અને પ્રેક્ટિસ ચાલે વારંવાર એને અભ્યાસ કહે. કયો અભ્યાસ લેવો આમાં? પ્રેક્ટિસની વાત છે. હા, બહુ વિકલ્પ રટન થઈ ગયો હોય ને તો કે બહુ આને અભ્યાસ થઈ ગયો છે મારે એમ કે, અને વિકલ્પનો અભ્યાસ થઈ ગયો છે, રટવાનો અભ્યાસ થઈ ગયો છે એમ કહી દે. અભ્યાસ શબ્દ છે ને, વારંવાર કરે એને અભ્યાસ કહેવાય. વારંવાર શું છે, વિકલ્પ પણ થાય ને પ્રેક્ટિસ પણ થાય, બે વારંવાર થાય ને બેને અભ્યાસ જ કહેવાય. કહેવાનો મતલબ શું છે, અહીંયા પ્રેક્ટિસની વાત ચાલે છે. અંતરમાંથી જે અભ્યાસ થાય, અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે છે. એ બળ આવે એવું સિમ્પટમ છે કે એનો અંદરનો અભ્યાસ છે, અંતરનો અભ્યાસ છે. અને ખાલી એમને વિકલ્પો ચાલ્યા કરે લુખા તો સમજવું કે એને અંતરમાંથી અભ્યાસ નથી, અને વિકલ્પનો ઉપર ઉપરનો અભ્યાસ ચાલે છે એમ લેવું જોઈએ. અને આપણે ત્યાં એ પ્રકારનો પછી સમસ્યા ઊભી થયેલી છે. મોટાભાગના મુમુક્ષુઓ નહીં, મોટાભાગના વિદ્વાન લોકો પણ એમ કહે છે કે અભ્યાસ તો કરીએ છીએ, પુરુષાર્થ ઉપડતો નથી, એટલે બળ આવતું નથી, આ અમારી સમસ્યા છે. એનો અર્થ શું થયો? ધ્યાનથી વાંચે તો ખબર પડે કે તમારે અંતરમાંથી નથી ચાલતું, ઉપર ઉપરથી ચાલે છે, એટલે આ સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગના માણસો એવી રીતે આવે છે. પરિણતિ તો ફિર બન જાતી હૈ, એ તો ઉપયોગાત્મક ભી હોતા હૈ, અભ્યાસ મેં તો પ્રેક્ટિસ મેં તો ઉપયોગાત્મક ભી હોતા હૈ. અભ્યાસ થતાં તેની મેળાએ તેને દ્રઢતા આવી જાય, એટલે આપોઆપ મેળાએ, એટલે આપોઆપ અભ્યાસ થતાં આપોઆપ જ દ્રઢતા આવી જાય, ઓટોમેટિક દ્રઢતા આવી જ જાય એમ કહેવું છે. કે બોલો ચાલતા ચાલતા એને બળ આવી ગયું ચાલવાનો, આપોઆપ જ બળ આવી જાય, વિશ્વાસ પણ આવી જાય અને તાકાત પણ આવી જાય, બળ પણ આવી જાય, સંવેગ પણ ઉત્પન્ન થઈ જાય. અંતરમાંથી ઉપડે એની સાથે સાથે બળની ઉત્પત્તિ આપોઆપ થઈ જાય છે. એટલે ખરો અભ્યાસ છે, સાચી પ્રેક્ટિસ છે, એમાં બળ અથવા સંવેગ પુરુષાર્થ ઉત્પન્ન થવો એ એનો આનુષંગિક પરિણામ છે. એટલે એવા કોઓર્ડિનેશન સાથે સાથે હોય જ એનો. ભાવના બળ એનું કોઓર્ડિનેશન છે, અંતરથી ભાવના એનું કોઓર્ડિનેશન છે, એનો મેળ છે, સુમેળ છે. અભ્યાસ થતાં તેની મેળાએ જીવને દ્રઢતા આવી જાય કે રસ્તો આ જ છે, એટલે એને સૂજ આવી ગઈ. રસ્તો એટલે ઉપાય, રસ્તો એટલે ઉપાય, આ જ ઉપાય છે, વિશ્વાસ પણ આવી જાય, પ્રતીતિ પણ આવી જાય અને સૂઝ પણ આવી જાય. હવે ખોટા રસ્તે ચડે અને પછી દ્રઢતા આવે છે. એ એમ જ કહે છે કે આ જ રસ્તો છે, આમાં બધી તકલીફ શું છે? હા, એ ખોટો રસ્તો ચીડે હોય ને એને પછી એમ કે નહીં, મારું બહુ દ્રઢ છે, આ જ રસ્તો છે, આ જ ઉપાય છે, બીજી વાત સાંભળે ને. આ બધી વિટંબણા છે ઘણી વાર. એટલે સત્સંગ જોઈએ, અને જ્યારે કોઈ આપણને એમ કહે, આપણે કોઈની વાત નથી, આપણને કોઈ એમ કહે કે તમે જે દ્રઢ કર્યું છે, તમને જેની દ્રઢતાને વિશ્વાસ છે કે આ જ ઉપાય છે, આ જ રસ્તો છે, અને કોઈ આપણને એમ કે નિયમમાં ભૂલ છે તો એની તલસ્પર્શી છણાવટ કરવી જોઈએ, છંછેડીને પછી એ વાત નક્કી કરવી જોઈએ કે ક્યાં ભૂલ છે અને કેમ ભૂલ છે અને શા માટે ભૂલ છે, ભૂલ ન હોય તો કેવું હોય. તો જે મધ્યસ્થ હોય અને છૂટવાનો કામી હોય એ એવું કરે, અને જેને છૂટવું નથી વાત સાંભળશે ને, એ ચર્ચા કરશે ને ચર્ચામાં ઉતરશે. મારે મારું જ બરાબર છે, તમારે મારે કાંઈ માથા પડવું નહીં, મારે મારું જ બરાબર છે. હા, પછી એ માણસને એ વિષય ઉપર ધ્યાન જતું નથી, બીજે ધ્યાન લઈ જવા માગતોય નથી, એવી એક અંધત્વ આવી જાય છે. ત્યારે મધ્યસ્થ માણસ એને બધા દરવાજા ખુલ્લા હોય છે, ચારે બાજુથી વાતને તપાસીને નક્કી કરવામાં આવે છે. વિકલ્પાત્મક દશામાં વિકલ્પથી ભિન્ન પડવાનો અને નિર્વિકલ્પ સ્વરૂપ ના લક્ષણ નિર્વિકલ્પ સ્વરૂપને ગ્રહણ કરવાનો અભ્યાસ કે વિકલ્પ તોડવાનો ઉપાય છે. વિકલ્પથી વિકલ્પ તૂટતો નથી, પરંતુ નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર પુરુષાર્થની ભીષ આવવાથી વિકલ્પની ઉત્પત્તિ સહજ જ થતી નથી. અને વિકલ્પની શૃંખલા તૂટી જાય છે અને વિકલ્પ તોડ્યો એમ કહેવાય છે. Thank you.